प्रकरण चार जमो थाळ जीवन जाऊं वारी। जामनगर तालुकाना केशिया गामना कड़िया रूपजी रामजी बहु सारा भक्त कवि हता। 17 वर्षनी किशोर अवस्थाए रूपजी भाई सद्गुरुनी शोधमां घरे थी निकली गयेला। केशिया थी सीधा तेओ कच्छ गया। कच्छमां 6 वर्ष रह्या बाद राजकोट वांकानेर मूड़ी वगैरे गाम फरता फरता वढवाण पासे खारवा नामे गामे रोकाया। एक दिवस रूपजी भाई खारवा गामना गोंदरे आवेला तळावनी पाळे बैठा हता। त्यारे सुंदर नैसर्गिक वातावरणमां एमने एक काव्य स्फुर्युं अने एकाएक एमना मुखमांथी शब्दो सरी पड्या। न करो परण्या केरू काम कदी चूड़ो भांगे, राखो हरी संगे हेत चूड़ो अमर राखे। पहरो संतनी वरमाण जम पासे नव आवे, सोपो तन मन धन हरी तेड़वा आवे। तलाव कांठे धनाराबा नामना एक सत्संगी भाई रहता हता। तेमना काने रूपजी भाईना उपरोक्त शब्दों पड़या। एमने थयुं मानो न मानो आ कोई भक्त कवि लागे छे। धनाराबा तेमनी समीपे पहुंच्या अने सत्संग कर्यो। धनाराबाए रूपजी ने कह्युं, तमे भगवत भक्त छो अने कवि पण छो, छतां प्रगट भगवान मळ्या विना कल्याण नहीं थाय। रूपजी भाई कहे, अत्यारे कळियुगमां प्रगट भगवान क्यांथी होय? मने प्रगट भगवान मळ्या छे, धनाराबाए छाती ठोकी गौरव भेर कह्युं। पण रूपजी भाई एम कई माने? ए कहे, हूँ नजरे देखूं तो ज मानूं। धनाराबा रूपजी भाई ने लईने समैया ऊपर गढ़ा गया। त्या श्रीजी महाराज ना दर्शन थताज रूपजी कड़िया ना कवि हृदय में एक काव्यमय करुणा करनी मनमोहक मूर्ति वसी गई। कविए तत्काल संसार तजी भगवी कंथा धारण करी ने भूधरानंद बन्या। काव्यांते भूधरानंद नाम बराबर प्रासमां बेसतुं न होवाथी अंते श्रीजी महाराजे एमने भूमानंद नाम आप्युं। श्री निर्गुणदास स्वामीनी वातो वात 453। सद्गुरु कृष्णानंद स्वामी श्री हरिचरित्रामृतमां संत कवि भूमानंद स्वामी विषे नोंधता लखे छे, भूमानंद स्वामी भला भक्त नाम रूपो हरिमा आसक्त। रहता खारवा गांबमा खाते घर त्याग कर्यो सुनी वाते। कविता करता अति काजू जग जीवन मा हेत झाजू। थया त्यागी मुकी जग फंद नाम धराव्यू भूधरानंद। नाम काव्यमा मळतू नाव्यूं त्यारे श्रीजीए आपे फेराव्यूं। पाड्यूं भूमानंद भयहारी काव्यमा मळतू सुखकारी। श्री हरिचरित्रामृत अध्याय 65 श्लोक 19-21। कवीश्वर दलपतराम ने पण सत्संगमां लावानु पुण्य कार्य भूमानंद स्वामीए कर्युं हतुं। तेओ कवि दलपतरामना दीक्षागुरु हता। भूमानंद स्वामी साथेनो दलपतरामनो प्रथम मेळाप मूळीमां थयेलो। सद्गुरु भूमानंद स्वामी साथे कवि दलपतरामनो प्रथम मेळाप मूळीमां संवत 1890 वसंत पंचमीना समैया वखते थयेलो। ए प्रसंगनु महाकवि नान्हा लाले बहु जीवंत वर्णन कर्युं छे। મૂળીમાં સંતોને આસને કિશોર દલપતરામ જતા અને પ્રશ્નો પૂછતા ફરતા ફરતા દલપતરામ ભૂમાનંદ સ્વામીને આસને ગયા. ત્યાં કીર્તન ગવાતું હતું, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. કીર્તન પૂરું થયું ને ભૂમાનંદ સ્વામીની કથા ચાલી. અરે ભાઈ, જીવનું કલ્યાણ મનુષ્ય દેહમાં જ છે, માટે મનુષ્ય દેહ મોંઘેરો કહ્યો છે. 84ના ફેરામાં બીજે મોક્ષ નથી, દેવલોક પુણ્ય માણવાને છે. ક્ષીણે પુણ્ય લોકે વિશંતિ, મારે તમને ખોટું કહેવાનું કારણ શું હોય? સ્ત્રીધનનો અમારે ત્યાગ છે. મન માને તો માનજો, ઉગ્યો કહીએ તો જ અજવાળા આપશે. શ્રીજી મહારાજ ક્યાં જન્મેલા? ક્યાંથી આ દેશમાં આવ્યા? લાખોની વૃત્તિઓ કેવી રીતે ખેંચી લીધી? એ બધાએ આશ્ચર્યો નથી.
કોઈને શંકા રહેતી હોય ને પૂછવું હોય તો ભલે પૂછે. ત્યારે વઢવાણના જુવાન છોકરડા દલપતરામે પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વરને અવતાર ધરવાનું કારણ શું? વગર અવતાર ધરે તે પોતાનું કાર્ય ન કરી શકે? અમારા આગળના ધર્મશાસ્ત્રો શું ખોટા છે?
ભૂમાનંદ સ્વામીએ કિશોર દલપતરામના સર્વ પ્રશ્નોના શાંતિથી જવાબ આપી અંતે સમજાવ્યું, ભગવાનની ભાષા મૌનની છે. ઋષિ મુનિના અંતર દ્વારા ભગવાનની વાણી પ્રગટ થાય છે, તોય તે પડદાની વાતો પડદા પાછળથી કરે છે. કેટલાય કળા અવતાર અંશ અવતાર થયા, આ તો અવતારોના અવતારી આંગણે આવ્યા છે. અગમ્યને ને અગોચરને ઓળખાવવા સારું ભગવાન અવતાર લે છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું જ છે કે સંભવામી યુગે યુગે, એટલે કળિયુગમાં પણ પ્રભુનો પ્રાદુર્ભાવ શક્ય છે. સકલ ધર્મશાસ્ત્રો હરિની જ પ્રેરણા છે. ધર્મશાસ્ત્રનો મર્મ પામીને તેને અનુસરવામાં કલ્યાણ જ હોય. શ્રુતિ ત્રિકાળ પર છે, પરંતુ સ્મૃતિ યુગે યુગે બદલાતી રહે છે. સ્વામિનારાયણ આજના ધર્મનો બોધ આપવા કાજે અવતર્યા હતા. એમની શિક્ષાપત્રી એ ધર્મશાસ્ત્ર જ છે. કવીશ્વર દલપતરામ, કવિ નાનાલાલ. દલપતરામ પર સ્વામી ભૂમાનંદના વ્યક્તિત્વનો અને તેમની વાણીનો અદ્ભુત પ્રભાવ પડ્યો. એમણે નોંધ્યું છે તેમ, પ્રથમ તો વાતો કરનાર સ્વામીનો ચહેરો જોઈને તથા આંખો જોઈને જ વાતો સાંભળનારના મનને શાંતિ થઈ જાય, વચન તો પછી નીકળે. કવીશ્વર દલપતરામ, ભાગ 1, પૃષ્ઠ 124. ભૂમાનંદ સ્વામીના ઉપદેશે દલપતરામને ધર્મબાણ વાગ્યા. દલપતરામ સ્વયં કહે છે, ઉપદેશ જેમ બાણ વાગે તેમ છાતીમાં ઉતરી ગયો, અંતઃકરણ પીગળી ગયું, નેત્રમાં આંસુ આવી ગયા. કવીશ્વર દલપતરામ, ભાગ 1, પૃષ્ઠ 125. દલપતરામે ભૂમાનંદ સ્વામી પાસે કલ્યાણનો માર્ગ માગ્યો. ભૂમાનંદે તેમને પંચવર્તમાનની સ્વામિનારાયણની ધર્મ દીક્ષા દીધી. શ્રીજી મહારાજ સંતોને હંમેશા લોક કલ્યાણાર્થે ગામડાઓમાં સતત ફરતા રાખતા, જેથી ગરીબ, અભણ અને પછાત કોમના લોકોમાં આધ્યાત્મિક અભિરુચિ વિકસે. એ રીતે સત્સંગનો પ્રચાર ને પ્રસાર થતો ને સાંસારિક માયામાં બદ્ધ જીવોને પ્રગટ પ્રભુને પામવાનો કલ્યાણકારક માર્ગ મળતો. ભૂમાનંદ સ્વામી પણ આ રીતે એકવાર
ગામડાઓમાં ફરતા હતા ત્યારે કુસંગીઓના ગામમાં ભિક્ષા ન મળતાં તેમને સતત 4 દિવસના ઉપવાસ થયા. 5મે દિવસે સવારે બીજા ગામડામાં ફરતા સંતો શ્રીજી મહારાજની ઈચ્છાથી ત્યાં આવી ચડ્યા. ત્યારે ભૂમાનંદ સ્વામીની હાલત જોઈ તેઓ ચોંકી ગયા. સંતો પાસે બીજું તો કાંઈ હતું નહીં, થોડો ઘઉંનો પોંક પડ્યો હતો તે સ્વામી આગળ ધર્યો. સ્વામી એ પરિસ્થિતિમાં બહુ ગદગદ થઈ ગયા. શ્રીજી મહારાજની અપાર કરુણાની પ્રતીતિ થતાં સ્વામીની આંખો ઉભરાઈ આવી. ક્ષણવાર તો એમનું અંતર પ્રભુ પ્રત્યે અહોભાવથી એટલું તો ભરાઈ ગયું કે ગળે ડૂમો ભાજી ગયો ને આંખો હર્ષાશ્રુથી છલકાઈ જવા માંડી. સ્વામીનું હૈયું પ્રભુને પ્રાર્થી રહ્યું, વાહ પ્રભુ, તમારી કરુણા અપાર છે. દેશકાળ તો એવા છે કે મુઠ્ઠી ધાન પણ મળે તેમ નથી. એવા સંજોગોમાં પ્રભુ તે સંતોને પ્રેરણા આપી અહીં મોકલી, આજે આ દેહની રક્ષા કરી વાલા. આજે 4 દિવસે આપને જમાડવાની મને તક મળી એ માટે પ્રભુ તને કોટાનુકોટી પ્રણામ. મહારાજ, આજે આપને ભાવથી જે જમાડું એ હેતથી જમો મારા નાથ. અને અંતરની એ પ્રાર્થના પૂરી કરી સ્વામી ભાવાવેશમાં શ્રીજી મહારાજને પોંક જમાડતા ગયા. એ વખતે પ્રેમાર્દ્ર હૃદયમાંથી જે ભાવોર્મી પ્રગટી તેના ભાવસભર શબ્દોએ થાળના કાવ્યનું મનહર રૂપ ધરી લીધું. જમો થાળ જીવન જાઉં વારી. શ્રીજી પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે ભૂમાનંદે અહીં શ્રીજી મહારાજ માટે જે શબ્દ જીવન વાપર્યો છે તે કેટલો યથાર્થ ને સૂચક છે. ભૂમાનંદ પાસે તો એ વખતે પ્રભુને જમાડવા ફક્ત ઘઉંનો પોંક જ હતો, પણ એમણે મનોમન હૃદયના શુદ્ધ ભાવો દ્વારા પ્રભુને ઘઉંની પોળી, કેરીનો રસ, ગળ્યા સાટા, ઘેબર, ફૂલવડી, દૂધપાક, માલપુઆ, કઢી, પૂરી, અથાણા, શાક, દહીં, ભાત, સાકર વગેરે વાનગીઓ જમાડી અંતે મનગમતા મુખવાસ પણ આપ્યા. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે તેમ દેહે કરીને યાંત્રિક રીતે બાહ્ય દ્રષ્ટિએ કરેલી પૂજા કરતાં માનસી પૂજા દ્વારા અંતરદૃષ્ટિથી કરેલી આરાધના વધુ ઉપકારક અને ફળદાયી નીવડે છે. અહીં થાળની વિવિધ વાનગીઓ દ્વારા ભૂમાનંદની ભવ્ય ભાવોર્મીઓ જ અભિવ્યક્ત થાય છે. મનની ભાવના દ્વારા આ રીતે ભગવાનને ધરવામાં આવેલો થાળ પ્રભુએ પ્રેમપૂર્વક સ્વીકારેલો એ વાતની સાક્ષી ઇતિહાસ પૂરે છે. પૂજ્ય નંદકિશોરદાસજી નોંધે છે, જમો થાળ જીવન જાઉં વારી એ થાળ પ્રસંગે મહારાજે સાક્ષાત દર્શન દઈ જે જે વસ્તુઓના નામ થાળ બોલતી વખતે સ્વામીએ દીધા તે સર્વ વસ્તુઓ સ્વામી દેખે એમ જમ્યા ને પછી અંતર્ધાન થઈ ગયા. પાના નંબર 7 શ્રી ભૂમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર. ગામડા ગામમાંથી ફરતા ફરતા ભૂમાનંદ સ્વામી જ્યારે ગઢડા પહોંચ્યા ત્યારે સવારે લગભગ 10 વાગ્યાનો સુમાર હતો. શ્રીજી મહારાજના જમવાનો સમય હતો. મહારાજને ખબર પડી કે ભૂમાનંદ સ્વામી આવ્યા છે એટલે મહારાજ જમતા જમતા ઊભા થઈને સ્વામીને તેડવા સામે દોડ્યા. સ્વામી સજળ નેત્રે શ્રીહરિને મળ્યા ને તે વખતે નેત્રમાંથી અષાઢી મેઘ છૂટ્યા, મહારાજ પણ સ્વામીને એકદમ ભેટી પડ્યા. તે વખતે મહારાજ પણ ગદગદ થઈ ગયા. પછી મહારાજ હાથ પકડીને સ્વામીને પોતાની સાથે દાદાના દરબારમાં લઈ ગયા. ત્યાં સ્વામીને પાસે બેસાડી મહારાજે કહ્યું, સ્વામી, તમે તો એ દિવસે અમને ભાવથી ખૂબ જમાડ્યા. તમારો થાળ તો ફરી ફરીને સાંભળવાનું મન થાય એવો છે. સ્વામી તો આ સાંભળી સજળ નેત્રે બે હાથ જોડી અંતર્યામી પ્રભુના શ્રીચરણમાં ઝૂકી પડ્યા. પછી શ્રીજી મહારાજ જમવા બેઠા તે વખતે એ જ થાળ ચાર પાંચ વખત સ્વામી પાસે ગવડાવી એમાં એટલું અમૃત રેડ્યું કે હજી પણ એ થાળ પ્રસાદીનો ગણી સત્સંગમાં પ્રતિદિન મંદિરમાં તેમજ હરિભક્તોના ઘરમાં ભાવપૂર્વક ગવાય છે. કાવ્યકૃતિ.
જમો થાળ જીવન જાવું વારી, જમો થાળ જીવન જાવું વારી, ધોવું કર ચરણ કરો સો મેલ્યા બાજો ઠેયા કટોરા કંચનની થાળી જડે ભર્યા ચંબુ જો કાઠા ઘઉની ભોળે મેલી ધૃત સાકર માં કાઢો રસ કે સાટા ઘે બર ફૂલવડી દૂધ પાક માલ પૂવા કઢી પૂરી પોચી થઈ છે ઘી માચડી શાક સુંદર ભાજી લાવી છું તરત કરીતાજી દહી ભાત સાકર છે ઝાજી ચડું કરો લાવો હું જળ જારી એલ ચીન વિંગ સોપારી પાન બીડી બનાવી સારી વાસમાન ગમતાલે પ્રસાદી થાળ તણી દઈને બેસો સિંહાસને રાજી થઈને कमरे कसीने फैटो राजेश्वर ओढ़ीने रैटो उमानंद
આસ્વાદ થાળના આ પદમાં સદગુરુ ભૂમાનંદ સ્વામીના હૈયાના હેતે કથનનું સ્વરૂપ લીધું છે. પ્રથમ પંક્તિમાં કવિ શ્રીજી મહારાજને જમવા માટે આહ્વાન આપી પ્રભુના હાથ પગ ધોવાની મનીષા વ્યક્ત કરે છે. પ્રભુના દેવ દુર્લભ ચરણ પ્રક્ષાલવાની અમૂલ્ય તક કવિ કાંઈ એમ જ જતી કરે ખરા? એટલે જ કવિ પ્રભુને પ્રાર્થના કરે છે, ધોઉં કર ચરણ કરો ત્યારી. પ્રભુના હાથ પગ ધોયા બાદ કવિ પ્રભુને બેસવા માટે બાજોઠ આપી કંચનના કટોરા તથા થાળીમાં થાળ પીરસવાની તૈયારી કરે છે. થાળની તૈયારીમાં પ્રથમ બરોબર ધોયેલા ચંબુમાં શીતળ જળ ભરીને શ્રીજીની સમીપમાં મૂકવામાં આવે છે. પછી વિવિધ વાનગીઓ જેવી કે દ્રુત સાકરમાં બોળેલી કાઠા. કાઠા ઘઉં એટલે અત્યારે આપણે જેને ભાલિયા કે દાઉદખાની ઘઉં કહીએ છીએ તે ઘઉં, ઘઉંની પોળી, કેરીનો રસ, ગળ્યા સાટા, ઘેબર, ફૂલવડી, દૂધપાક, માલપુઆ, કઢી, ઘીમાં તળેલી પોચી પૂરી, અથાણા, શાક, તાજી તાજી ભાજી, દહીં, ભાત, સાકર વગેરે કવિ ભાવપૂર્વક શ્રી હરિને પીરસતા જાય છે. જમ્યા પછી ચળું કરાવી કવિ પ્રભુને એલચી, લવિંગ, સોપારી વગેરે મનગમતો મુખવાસ પણ આપવાનું ચૂકતા નથી. મનગમતો મુખવાસ આપીને કવિ કાંઈ બેસી રહે ખરા? હવે તો એમનું ખરું કામ શરૂ થાય છે. પ્રભુના થાળની પ્રસાદી સ્વામી સામેથી માંગીને લે છે, કારણ કે એ દેવોને પણ દુર્લભ પ્રસાદીનો અનન્ય મહિમા સ્વામી સારી પેઠે સમજે છે. શ્રીજી મહારાજના થાળની પ્રસાદી લેવા તો દેવોના રાજા ઇન્દ્ર પણ કાગડો થઈને આવ્યા હતા. ઇન્દ્રને એ પ્રસાદીનો કિંચિત પણ અધિકાર પ્રાપ્ત કરવા કાગડો બનવું પડ્યું, અને એ કાગડા રૂપે આવી બેઠા ત્યારે પ્રભુએ એમનો ખપ જોઈ ટુકડો રોટલો નાખ્યો. એવો એ પ્રસાદીનો મહિમા છે. પ્રભુના પ્રસાદનો મહિમા કવિએ અહીં કેટલી ખૂબીથી ગાઈ નાખ્યો છે. પ્રસ્તુત થાળનું કાવ્ય વિશદ અને સુગેય છે. તેમાં શબ્દની રંજકતા અને લયાનુસારી વર્ણનને લીધે થાળનું માધુર્ય યથાવત જળવાયું છે. તેના લોકભોગ્ય ઢાળને કારણે જ સંપ્રદાયમાં આબાલ વૃદ્ધ સૌની જીભે આજે પણ આ થાળ એટલો જ લોકપ્રિય રહ્યો છે. આ થાળ ભૂમાનંદ સ્વામીની ભાવવાહી હૈયાની ઉર્મિનો દ્યોતક છે.